प्रवचन नंबर 651 तारीख 19/9/96 59 मिनिट समयसार गाथा 6
આજે પર્યુષણ પર્વાધિરાજનો ત્રીજો ઉત્તમ આર્ધો ધર્મ દિવસ છે. આજે દસ લક્ષણ પર્વનો ત્રીજો દિવસ છે. આજે ઉત્તમ આર્ધવ ધર્મનો દિવસ કહેવાય છે. ઉત્તમ આર્ધવ એટલે સમ્યક દર્શન પૂર્વકની વિતરાગી સરળતા. આમ તો ઘણાને સરળતા હોય એ તો મંદ કષાયરૂપ સરળતા કહેવાય, અને એ તો મંદનું જ કારણ છે, પુન પ્રકૃતિનું કારણ છે. અને આ સમ્યક દર્શન પૂર્વકની જે સરળતા તે તો મોક્ષનો માર્ગ ને મોક્ષનું કારણ છે. આત્માના જ્ઞાયક સ્વરૂપમાં કપટનો ભાવ જ ઉત્પન્ન થવા ન દેવો. કપટનો ભાવ સરળતા તે ઉત્તમ સરળતા છે. આત્મા જ્ઞાન આનંદની મૂર્તિ છે. શરૂઆત ત્યાંથી થાય છે. આત્મામાં રાગ નથી, દ્વેષ નથી, પ્રમત નથી, અપ્રમત નથી. આહા, આ એને બેસતું નથી કે પર્યાય આત્મામાં ન હોય કે ના પર્યાય તો આત્મા છે નહીં. સર્વજ્ઞ ભગવાને કેવળ જ્ઞાનમાં જોઈ નથી, દેવમાં પર્યાય નથી તો ન ક્યાંથી જુએ. સંતોએ પણ નથી જોઈ. આ જ્ઞાન આનંદની મૂર્તિ, ક્રોધમાન માયા લોભ રહિત. ક્રોધ થાય ત્યારે ક્રોધથી રહિત આત્મા રહે છે. માન કસાય પર્યાયમાં થાય ત્યારે પણ એ માન કસાયની પર્યાયથી આત્મા જુદો રહે છે. ત્રણે કાળ તેને જેવો છે તેવો સમજવો, અને શ્રદ્ધામાં વક્રતા ન કરવી તે સમ્યક દર્શનરૂપ સરળતા છે. અને ચૈતન્ય સ્વરૂપને જેમ છે તેમ ન માનતા સ્વરૂપની આડાઈ કરીને પુનપાપ વાળું માનવું કે પુનપાપથી આત્મા સહિત છે. સંસાર અવસ્થામાં પુનપાપ તો થાય છે, તો પુનપાપના પરિણામથી તો આત્મા સહિત હોય ને તો દુઃખ ભોગવે છે અને ચાર ગતિમાં રખડે છે. એટલે પુનપાપથી સહિત માને છે એ જીવ ચાર ગતિમાં રખડે છે. પુનપાપથી રહિત આત્માને જાણે મોક્ષમાં ચાલ્યો જાય છે. તો તેમ ન માનતા સ્વરૂપને આડાઈ કરીને પુનપાપવાળું માનવું તે અનંત કપટ છે. કોઈ પરના સંગથી કે પુન પરિણામથી આત્માને લાભ મારો તે વક્રતા છે, અનાર્યતા છે. શુભ ભાવથી આત્મા ધર્મ થાય ને આત્માને કંઈક લાભ મળે ને પરંપરાએ. આર્ય એટલે સરળ, જેવું સહજ જ્ઞાયક મૂર્તિ આત્મ સ્વરૂપ છે તેવું જ માનવું. જરાય વિપરીત ન માનવું તે સરળતા છે. અને ચૈતન્ય સ્વરૂપની સમજણમાં આડાઈ કરીને કોઈ વિકલ્પ કે વ્યવહારના આશરે લાભ માનવો તે અનાર્યતા છે. વ્યવહાર રત્નત્રય પણ રાગરૂપ છે તે આત્માનું સ્વરૂપ નથી. આત્માનું જ્ઞાયક સ્વરૂપ પુન પાપ રહિત છે, અનાદિ અનંત. વ્યવહાર રત્નોત્રી રૂપ પરાશ્રિત ભાવથી તેને લાભ માનો તે અનંત કપટનું સેવન છે અને તે વ્યવહારનો આશ્રય છોડીને નિશ્ચય શુદ્ધ જ્ઞાતા સ્વભાવને જાણવો માનવો અને તેમાં સ્થિર થવું તે ઉત્તમ આર્જવ ધર્મનો આજે દિવસ છે. સરળતા વિતરાગી સરળતાની વાત કરી. અને આ ચારિત્રની વાત સમ્યક દર્શનપૂર્વક હોય છે મુનિરાજને એ ખાસ લક્ષમાં રાખવું. હવે પેલા પારામાં સમયસારની છઠ્ઠી ગાથામાં પેલા પારામાં કહ્યું કે આ નિજ પરમાત્મ દ્રવ્ય છે એક નાયક ભાવ એ અનાદિ અનંત એક સમય માત્ર પણ પ્રમત અને અપ્રમતની દશાઓ ભલે થાય પર્યાયમાં અશુદ્ધતા થોડી શુદ્ધતા પૂર્ણ શુદ્ધતા થાય પણ એનાથી પરમાત્મા ત્રણે કાળ ભિન્ન છે રહિત છે એવો જે દ્રષ્ટિનો વિષય કે જે ઉપાદેય તત્વ છે જેનું લક્ષ્ય કરવાયું છે જેમાં અહમ કરવાયું છે એવો ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય જેના જ્ઞાન શ્રદ્ધામાં આવી ગયો હોય એને હવે આત્માનો અનુભવ કેમ થાય? દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં લીધો પણ જ્ઞાન ત્યાં સુધી હજી પહોંચ્યું નહીં તો તેને વ્યવહાર શ્રદ્ધા કહેવાય પણ નિશ્ચય શ્રદ્ધા એને પ્રગટ થઈ નથી તો હવે એની ઉપાસના કેમ કરવી? આરાધના કેમ કરવી? આ આરાધનાના દિવસો છે. આત્માને ન જાણવો એનું નામ વિરાધના છે અને આત્મા જેવો છે એવો અંતરમાં જઈ એનું લક્ષ્ય કરી લીનતાનો પ્રયત્ન કરવો એનું નામ પરમાત્મા ધર્મની આરાધના કહે છે. કર્મની આરાધના અનંતકાળથી કરતો આવ્યો છે પણ ધર્મની આરાધના એને એક સમય પણ ધર્મીને આશરે કરી નથી. હવે વિષય આજે આપણો થોડો ગંભીર છે, સૂક્ષ્મ છે પણ ઘણો ઊંચો છે, સમજવા જેવો છે. સમજાય જાય તો કામ થઈ જાય એવું છે. એ આચાર્ય ભગવાન હવે પ્રયોગ બતાવે છે કે સમ્યક દર્શન જ્ઞાનનો વિષય તો મેં તમને કહ્યો ઉપર પેલા પારામાં જ્ઞાયક ભાવ. હવે એ જ્ઞાયક આત્મા ધ્યાનમાં કેમ આવે? જે ધ્યાનમાં કેમ આવે એ જ્ઞાનનું જ્ઞેય કેમ થાય એની હવે વિધિ ને પ્રક્રિયા બતાવે છે. વળી એટલે એમ કે છે કે એક ભાગ મેં કયો પણ હજી વળી એક બીજો ભાગ રહી જાય છે એ તને કહું છું. બે ભાગ પૂરા તને ખ્યાલમાં આવશે તો અનુભવ થશે. વળી પેલા દ્રષ્ટાંત આપે છે કે દાહ્યના બળવા યોગ પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. એમ નથી લખું કે અગ્નિ બળવા યોગ પદાર્થને બાળે છે એમ લખવાને બદલે એક એક શબ્દની કિંમત છે. જેવા વારના બળવા યોગ પદાર્થ હોય છે લાંબા ટૂંકા જાડા મોટા લાકડા સૂકા પાંદડા આદિ એ જે પદાર્થો છે એ અનેક છે અને અહીંયા અગ્નિ એક છે. અગ્નિ એકાકાર છે અને એના નિમિત્તો અનેકાકાર છે. એમાં અનેક આકારો દેખાય છે. લાકડું લાંબુ ટૂંકું હોય કોરસા હોય વગેરે તો કે છે દાહના બળવાયોગ પદાર્થના આકારે જ્ઞાકાર કેવું છે ને, એટલે દાહ્યાકાર લેવું છે, એના આકારે થવાથી અગ્નિ લાકડા રૂપે થતી નથી, પણ લાકડાનો જેવો આકાર છે એ આકાર રૂપે અગ્નિ પોતે પરમે છે, એ આકાર અગ્નિનો છે. ઓલો આકાર લાકડાનો છે, લાકડાનો આકાર લાકડામાં નિમિત્તપણે રહેલો છે. આકાર એટલે એનું સ્વરૂપ, લાંબુ ટૂંકું વગેરે. અને એ અગ્નિનો યોગ થાય છે ત્યારે અગ્નિ એના આકારે પરમે છે, એટલે જેવો એનો આકાર છે એવા આકાર રૂપે અગ્નિ પોતે અગ્નિમાં રહીને એની પર્યાય પરમી જાય છે, એને દાહ્યાકાર કહેવામાં આવે છે. બાળે છે એમ નથી લખવું, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ક્યાંથી બાળી શકે? ઈંધન તો ઈંધનનું છે, અગ્નિ તો અગ્નિની છે. ઈંધન અગ્નિમાં નથી, અગ્નિ ઈંધનમાં નથી, બે પદાર્થ જ ભિન્ન ભિન્ન છે. અગ્નિ લાકડાને અડતી નથી, પણ અગ્નિનું નિમિત્ત પામીને તે સ્વયં પોતે અગ્નિરૂપે પરમી જાય છે. નિમિત્ત માત્ર છે, એનું કરતા નથી. અહીંયા અગ્નિનો ઉષ્ણતા રૂપે બળવાનો થવાનો એનો સ્વભાવ છે નિમિત્તનો, અને વાં એને ઉપાદાન રૂપે જે ટાઢું લાકડું છે એનો સકાળ શીત પર્યાયનો વ્યય થઈ ઉષ્ણ પર્યાય રૂપે પરમાનો એનો સકાળ છે, એનું ઉપાદાન છે. આ એનું ઉપાદાન છે, બે ઉપાદાન ભિન્ન ભિન્ન છે, એટલે કોઈ કોઈનો કરતા હરતા છે એની. પણ યોગાનુયોગ જ્યારે એવો યોગ બને છે ત્યારે કોઈ નિમિત્ત નૈમિત્તિકના સંબંધથી જોવામાં આવે તો એ દાહ્યાકાર રૂપે થાય છે. અગ્નિ જેવા આકારો છે એવા આકાર રૂપે પરમે છે, થવાથી અગ્નિને દહન કહેવાય છે, બાળનાર કહેવાય છે. જ્ઞાકાર થવાથી જ્ઞાન જાણે પરને જાણતું હોય એવી ભ્રાંતિ થાય છે, એમાં દાહ્યાકાર થવાથી જાણે આ અગ્નિ લાકડાને બાળી નાખે છે. બાળતી નથી, અડતી નથી, પણ એના આકાર રૂપે અગ્નિ પોતે એની પર્યાય એ રૂપે આકાર રૂપે પરમી જાય છે. એ આકાર તો અગ્નિનો છે, એ વાનો આકાર અહીંયા ઉડીને આવતો નથી કહેવાય છે, તો પણ દાહ્યકૃત શુદ્ધતા તેને નથી. એટલે અગ્નિ એને બાળતી નથી અને લાકડું બળે છે માટે અહીંયા અગ્નિ છે એમ પણ નથી. બે વસ્તુ ભિન્ન ભિન્ન રહેલી છે, દાહ્યકૃત અશુદ્ધતા અગ્નિને નથી આવતી. દ્રષ્ટાંતમાં તો ટૂંકું કરે છે, સિદ્ધાંતમાં જરા આપણે ઊંડું ઉતરવું પડશે કે બે પદાર્થ ભિન્ન ભિન્ન છે, એક પદાર્થમાં બીજા પદાર્થની નાસ્તિ છે, પણ એ બેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી જોવામાં આવે તો ઉપચાર કરવામાં આવે છે કે અગ્નિ લાકડાને બાળે છે. ઉપચારનું કથન છે, વાસ્તવિક કથન નથી. વાસ્તવિક કથન તો એ છે કે જેવો આકાર લાકડા આદિનો છે એવો આકારે અગ્નિ પોતે પરમે જાય છે, અને એ અગ્નિ પોતે એવા આકારે પરમે છે એ તો અગ્નિનો નિશ્ચય કથન છે. એ અગ્નિનો એવો આકાર થાય છે, એવો સામે જેવો લાકડો હોય એવું પદાર્થ હોય એવો આકાર થાય છે. પોતાથી થાય છે આકાર, ઓનાથી થાય છે આકાર તો નિમિત્ત માત્ર છે. એવો આકાર થાય છે એ આપણે લેવું છે હવે જ્ઞાનમાં. તો પણ દાહ્યકૃત શુદ્ધતા તેને નથી, એટલે અગ્નિથી લાકડું બળે છે અને લાકડું છે તો અગ્નિ છે એવી અશુદ્ધતા પરસ્પર કોઈને લાગુ પડતી નથી. સૌ પોતપોતાના ભાવે પરમે છે, અગ્નિ એના ભાવે પરમે છે, લાકડું એના ભાવે પરમે છે. તેવી રીતે હવે આપણે સિદ્ધાંતમાં ઉતરવાનું છે. સમજે તો બહુ સહેલું છે, પણ એક વાત કહું બધાને કે એક અહીંયા બેઠા છે ત્યાં સુધી એક કલાક પૂરતું તો સ્વપર પ્રકાશકનું લાકડું છે ને એને અહીંયા એક બાજુ મૂકું, દરિયામાં ફેંકતા નહીં હમણાં, તમને સાચી વાત લાગે ના ખોટી વાત લાગે તો ફેંકી દેજો, બાકી ત્યાં સુધી સ્વપર પ્રકાશકનો જે લાકડો છે સ્વને જાણે ને પરને જાણે એવો જે પ્રમાણ જ્ઞાનનો પક્ષ છે જેમાં વિધિ નિષેધ થઈ શકતો નથી, પ્રમાણ જ્ઞાનમાં વિધિ નિષેધનો અભાવ છે, સ્વપર પ્રકાશક પ્રમાણ જેનું લક્ષણ એવો વ્યવહાર છે સ્વ જાણે ને પરને જાણે એ બે ને જાણે એને અર્થવિકલ્પ જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે છે. હવે ભાઈ પંચાધ્યાય આવતો પંચાધ્યાય લાવ, પંચાધ્યાય પહેલો ભાગ છે એની 541 ગાથા છે અને એક 558 એ બે ગાથા આપણે આધાર ઉપર લેવું છે. 541 અર્થ વિકલ્પો જ્ઞાનમ પ્રમાણમિતિ, જેમ પ્રમાણનું લક્ષણ કહેવામાં આવે છે કે આ પ્રમાણનું લક્ષણ છે સ્વપર પ્રકાશક, સ્વપરને જાણે છે એ નિશ્ચય નથી વ્યવહાર છે, અને એ વ્યવહાર સાચો લાગે તો અજ્ઞાન છે. જેમ પ્રમાણનું લક્ષણ કહેવામાં આવે છે કે પ્રમાણ કોને કહેવાય, પ્રમાણ જ્ઞાન કોને કહેવાય, એનું લક્ષણ શું, જેમ નિશ્ચયનું લક્ષણ હોય વ્યવહારનું લક્ષણ હોય એમ પ્રમાણનું પણ લક્ષણ છે, કે જેમ પ્રમાણનું લક્ષણ કહેવામાં આવે છે કે અર્થ વિકલ્પ જ્ઞાનરૂપ પ્રમાણ હોય છે. અર્થ વિકલ્પ અને જ્ઞાન અને પ્રમાણ ચાર શબ્દો છે. હવે ચાર શબ્દોનો અર્થ સમજાવે છે, અર્થ કોને કહેવાય, અહીં અર્થ નામ સ્વ અને પર પદાર્થોનું છે. અર્થ એટલે સ્વ પરના વિભાગ પૂર્વક આખા વિશ્વનું અવભાષણ થવું, પ્રતિભાષણ થવું, જ્ઞાનમાં ઝળકવું, સ્વપર બે એક સાથે યુગપદ કરવે તો નહીં થઈ જાય, ક્રમની વાત નથી, પ્રમાણમાં અક્રમે એક સાથે બે પરપદાર્થનું છે. અર્થની વાત કરી સ્વપર વિકલ્પ નામ જ્ઞાનનું તે આકારરૂપ થવું તે છે. આકાર એટલે જ્ઞાકાર, જેવા જ્ઞેયો છે એવા જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જ્ઞાનનો આકાર કહેવામાં આવે છે, એ આકાર થવું તે છે. અર્થાત સ્વપર જ્ઞાન થવું, સ્વપરનો પ્રતિભાસ થવો તે જ પ્રમાણ જ્ઞાન છે. સ્વપર બે એક સાથે દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે, અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા છે અને વર્તમાન ઇન્દ્રિય જ્ઞાન પણ છે, બે છે, બે છે, પ્રમાણમાં બે આવે. અત્યારે તો આપણે જ્ઞાનની પર્યાયનું પ્રમાણ લઈને એમાં વિધિ નિષેધ ઉતારવા છે, બાકી દ્રવ્ય પર્યાય સ્વરૂપ જે આખી વસ્તુ છે પહેલા પારામાં એ પણ પ્રમાણ, સામાન્ય વિશેષ આત્મક આખો આત્મા પ્રમાણનો વિષય છે, એમાં વિધિ નિષેધ એમ કરવું કે દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં, એમાં દ્રષ્ટિનો વિષય આવે છે. અને જ્ઞાનના પ્રમાણમાંથી જો વિધિ નિષેધ કરે તો આત્માનો અનુભવ થઈ જાય છે. આવશે બધું તે પ્રમાણ છે. જ્ઞાન પોતાના સ્વરૂપને જાણતું તો કોઈ પર પદાર્થોને જાણે છે, એ જ તેની પ્રમાણતાનો હેતુ છે. સ્વપર પદાર્થોનો નિશ્ચયાત્મક બોધ જ પ્રમાણ કહેવામાં આવે છે, જેમ છે તેમ જાણે. અને આ જ્ઞાનની વિકલ્પાત્મક અવસ્થા છે. અહીં જ્ઞાનનું સ્વરૂપ તેના વિષયભૂત પદાર્થોના ઉપચારથી સ્થિત કરવામાં આવે છે, પરંતુ વિકલ્પરૂપ જ્ઞાનને જીવનો જ ગુણ બતાવવામાં આવ્યો છે. તેથી આ ઉપચરિત સદભૂત વ્યવહારનો વિષય છે. આ પ્રમાણ જ્ઞાન છે એ ઉપચરિત સદભૂતનો વિષય છે. રાગ આત્મામાં થાય છે તો અસદભૂત વ્યવહારનું કથન છે. અને જ્ઞાન આત્માને જાણતા પરને પણ જાણે છે, બેને જાણે, એ નિશ્ચય નથી. વ્યવહાર છે, સદભૂત વ્યવહાર છે. અને સદભૂત વ્યવહારનો પક્ષ એ આત્માના અનુભવની થાય. અરે જ્ઞાન આત્માને જાણે છે, અનુપચરિત સદભૂત વ્યવહારમાં એ આત્માનો અનુભવ ન થાય તો સ્વપરને જાણે એવા પ્રમાણના પક્ષવાળને સ્વપર પ્રકાશક વાતા. આમ તો દયા ખાવા જેવું છે. અનંત કાળથી આ વ્યવહારનો પક્ષ છે એ ભણેલા ને આ સ્વપર પ્રકાશકમાં હલવાઈ ગયા બધા. એમાં વિધિ નિષેધ કરતા એને આવડ્યું નહીં. આવશે, આપણે વિધિ નિષેધમાં લેવું છે. અમને આચાર્ય ભગવાનનો દ્રષ્ટાંત આધાર આપીશ તમને. હવે 541ની વાત મેં કરી, પ્રમાણનો વિષય છે. હવે એમાં દેવસેન આચાર્યનું કાઢો. નય ચક્ર છે, એક દેવસેન આચાર્ય થઈ ગયા છે આજથી 1000 વર્ષ પહેલા. એને નય ચક્ર બનાવ્યું છે. આપણા સમયસારમાં એનો ઉલ્લેખ છે. તેઓ શ્રી એમ ફરમાવે છે, હે કુંતું ભગવાન, તમે જો મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને આ આત્મવિદ્યા સમયસાર આદિ ન લાવ્યા હોત તો અમારા જેવા મુનિનું શું થાત. સમર્થ આચાર્ય કે છે, એવા સમર્થ આચાર્યનું એક નય ચક્ર છે. એનો અનુવાદ મેં આ કરાયો છે, અનુવાદ વાંચું છું. એ પંડિત હુકમચંદજી પંડિત પાસે કરાયો છે. 2-3 અનુવાદ કરાવ્યા પણ મને સંતોષ ન થયો. પંડિતજીને કહ્યું મારે 2 પાનાનો અનુવાદ જોઈએ છે. તો કે લાલચંદભાઈ તમે ધીરજ રાખજો, અનુવાદ કરીને મોકલીશ, પણ જ્યારે શાંત મારો ચિત્ત થશે ને ત્યારે હું આ અનુવાદ કરીશ. આ ઘેરી વાત છે, સાધારણ નથી, અધ્યાત્મની પરાકાષ્ઠા છે. ભલે, તો 4-6 મહિને એમને અનુવાદ કરીને મોકલું. ગુરુદેવની હાજરીમાં જ અનુવાદ મારી પાસે તો આવી ગયો હતો. એમાં શું કહે છે આચાર્ય ભગવાન, જો આ પ્રમાણના પક્ષવાળાને પ્રમાણમાંથી છૂટીને નિશ્ચય નહીંમાં આવે, નિશ્ચયના પક્ષમાં આવે, હજી તો નિશ્ચયના પક્ષમાં આવે તો પક્ષાતિક્રમણ થાય. પ્રમાણના પક્ષમાં આવે, વ્યવહારના પક્ષમાં ઉભો છે તો એ તો સમ્યકની સન્મુખે નથી. તો સમ્યક થવાનો તો પ્રશ્ન રહેતો નથી. આ આચાર્ય ભગવાનનો આધાર આપું છું. વખત સારો છે, કાળ સારો પાક્યો છે. મારા આજમેરાભાઈ તો કહે છે કે મને તો હવે કાળ સારો લાગે છે. એને ઓલા પ્રસ્થાનમાં લખ્યું હતું. વાત સાચી છે, પ્રભાવનાનું ઉદય વર્તી. અને જિજ્ઞાસા પણ લોકોની વધતી જાય છે કે આ સ્વપર પ્રકાશક ને સ્વપ્રકાશક શું. હું તો બહુ ખુશી થાઉં છું જો આની ચર્ચા કરે તો. ચર્ચા કરે પોતાને હિત માટે, કોઈને ખોટા પાડવા માટે ચર્ચા ન હોય. આમાં સત્ય શું છે?
ખોટા તો ખોટા છે, એને શું ખોટા પાડવા. આપણે તો સાચું શું છે
એ ગ્રહણ શીખવાનું છે. દેવસેન આચાર્ય એક અપૂર્વ વાત કરી છે. આ ગુરુદેવને બહુ ગમીતી વાત શું કે છે આમાં. આવી રીતે આત્મા જ્યાં સુધી વ્યવહાર અને નિશ્ચય દ્વારા તત્વનો અનુભવ કરે છે, એટલે જ્ઞાન કરે છે, એટલે કે તત્વને જાણે છે, ત્યાં સુધી પરોક્ષ અનુભૂતિ છે. નિશ્ચયની આમ છે અને વ્યવહારની એ આમ છે. નિશ્ચયને તો આત્માને જાણે છે જ્ઞાન, અને વ્યવહારને પરને જાણે છે. પ્રત્યક્ષ અનુભૂતિ નહીં પક્ષાતિકાન છે. હવે આગળ જો એમ છે તો નિશ્ચય અને વ્યવહાર બંને સમાન પૂજ્યતાને પ્રાપ્ત થાય છે, કે નિશ્ચયની નો વિષય પણ ઉપાધિ અને વ્યવહારની નો પણ વિષય ઉપાધિ. નિશ્ચય નહીં થી આત્માને જાણે છે એવા તે સત્યાર છે, અને વ્યવહારને પરને જાણે છે એવા પણ સત્યાર છે. પ્રમાણનો વિષય પ્રમાણના વિષયના પક્ષવાળાની દલીલ છે. આ પ્રશ્ન ઉઠો છે કે જો એમ છે તો નિશ્ચય અને વ્યવહાર બંને સમાન પૂજ્યતાને પ્રાપ્ત થાય છે. શ્રી ગુરુ કહે છે કે નહીં, એમ નથી. શ્રી ગુરુ ફરમાવે છે કે એમ નથી, એનું કારણ આપે છે. હમણાં ગુરુદેવ ફરમાવે છે ટેપમાં કે થોડોક તત્વનો જો અભ્યાસ કરે ને નિવૃત્તિ લઈને તો એનું કામ થાય, થોડોક ટાઈમ કાઢવો જોઈએ. નહીં એમ નથી, કારણ કે વ્યવહાર પૂજ્યતર છે ને નિશ્ચય પૂજ્યતમ છે. એટલે સમ્યક દર્શનના ચારિત્રના નિર્વિકારી જે પરિણામ છે ઉપાદેય છે, પ્રગટ કરવા માટે પૂજ્યતર છે, અને નિશ્ચય પૂજ્યતમ છે. નિશ્ચય નયનો વિષય પૂજ્યતમ છે, કે નિશ્ચયને પણ પૂજ્યતમ કહેવામાં આવે છે. કેમ કે એ નિશ્ચયના વિષયને બતાવે છે. માટે અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે હવે આમાંથી એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહાર નિશ્ચય તથા અનુભય બેમાંથી કાંઈ નહીં. અમે પ્રમાણમાં આવ્યા, નિશ્ચયને ના વિકલ્પ છોડીએ છીએ અને વ્યવહારને ના વિકલ્પ અમે છોડીએ છીએ. હવે બેને છોડ્યા પછી અનુભય બેમાંથી કોઈ નહીં, પણ પ્રમાણ અનુભય ગ્રહણ કરવામાં પ્રમાણ જેનું લક્ષણ છે એવો વ્યવહાર પૂજ્ય કેમ નથી? એ સ્વપર પ્રકાશક ઉપાદેય કેમ નથી? સ્વપર પ્રકાશકને સત્યાર કેમ ન માનવું? પ્રમાણ જ્ઞાનનો વિષય જે સ્વપર પ્રકાશક છે, અર્થિકલ જ્ઞાન પ્રમાણ કહ્યું ને, શાસ્ત્રનો આધાર તો આપ્યો અમે. હા, તો કહે છે, એનું કારણ આપે છે. બહુ મહત્વની વાત આમાં છે. આ સ્વપર પ્રકાશક વાળો સ્વપ્રકાશકમાં આવી જાય એવી વાત છે. સ્વપર પ્રકાશકનું શલ્ય નીકળી જાય, શલ્ય કહું છું, બેસે ન બેસે એ તો એની સ્વતંત્રતા છે, પણ તત્વ તો જેમ હશે એમ રહેશે. આ વ્યવહાર પૂજ્ય કેમ નથી? તેના ઉત્તરમાં કહે છે કે આચાર્ય ભગવાન ફરમાવે છે કે પ્રમાણ એટલે પ્રમાણનો વિષય બે લીધા ને, નિશ્ચયથી સ્વને જાણે વ્યવહારને પરને જાણે છે, જાણે છે, જાણે છે, જાણે છે, છે છે નથી નથી આવતો એમાં છે. નિશ્ચયથી સ્વને જાણે છે, છે આવ્યું ને, અને વ્યવહારે પરને જાણે છે, બેમાં છે છે આવ્યું ને, પ્રમાણમાં છે છે આવે, અને નિશ્ચયનીમાં છે નથી આવશે. તેના ઉત્તરમાં કહે છે કે તે પ્રમાણ આત્માને પક્ષાતિક્રમણ કરવામાં અસમર્થ છે. લાખો ભાવ વ્યા જાય, કરોડો ભાવ વ્યા જાય, પ્રમાણના પક્ષમાં એને સમ્યક દર્શન થતું નથી. પક્ષાતિક્રમણ કરાવવામાં અસમર્થ છે. એને કારણ આપશો. તેથી તે પૂજ્યતમ નથી, તેનો ખુલાસો આપણે કરે છે. કેમ પૂજ્યતમ નથી, તે સત્યાર્થ કેમ નથી, એનું કારણ આપે છે. જોકે પ્રમાણ નિશ્ચયના વિષયને ગ્રહણ કરે છે. પ્રમાણ જ્ઞાન બેને અંશને ગ્રહણ કરે છે, નિશ્ચયને વ્યવહાર બેને. નિશ્ચયને તો ગ્રહણ કરે છે પ્રમાણ, દ્રવ્યપર્યના ભેદ જ્ઞાનમાં પણ લેવું ને આ સ્વપ્ન પ્રકાશકમાં પણ અત્યારે લેવું કે નિશ્ચયના વિષયને ગ્રહણ કરે છે કે આત્માનું જ્ઞાન આત્માને જાણે છે, સ્વાશ્રિત હોવાથી આત્માને જાણે છે, એને તો ગ્રહણ કરે છે. પરંતુ તે અન્યનો એટલે વ્યવહારની ના વિષયનો વ્યવચ્છેદ નિષેધક નથી. જે અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે એનો નિષેધ કરવાની તાકાત પ્રમાણ જ્ઞાનમાં નથી. જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતું નથી એ વાત પ્રમાણ જ્ઞાનમાં આવશે નહીં. વ્યવહારનો નિષેધક નથી, નિશ્ચય નહીં તો વ્યવહારનો નિષેધક છે, પણ પ્રમાણ જ્ઞાનમાં તાકાત નથી, અસમર્થ છે નિષેધ કરવાની. બે સત્યાર્થ લાગે છે, બે સત્યાર્થ. ડોક્ટર મુરલી સાહેબે કહ્યું કે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, બે જેને સત્યાર્થ લાગે એ ઉભ્યાવાસી છે. જો કે પ્રમાણ નિશ્ચયના વિષયને ગ્રહણ કરે છે, જ્ઞાયકને જાણે છે જ્ઞાન એમ તો એટલું તો એ ગ્રહણ કરે છે, પણ અન્યનો એટલે ઇન્દ્રિય જ્ઞાન પરને જાણતું અનંતકાળ ગયો પણ આત્માનું જ્ઞાન પરને જાણતું નથી એવો નિષેધ કરવાની શક્તિ એનામાં નથી. વ્યવચ્છેદ નિષેધક નથી, નિષેધકપણાનો અભાવ હોવાથી આ કોઈના હેરા છે બધામાં. નિષેધકપણાનો અભાવ હોવાથી પ્રમાણ જ્ઞાન વ્યવહારના વિષયનો નિષેધક નથી. જેને આદર કરે એનો નિષેધ ક્યાંથી કરે? સ્વને જાણે છે જ્ઞાન, જ્ઞાન પરને પણ જાણે છે એમ સ્વને રાખે કે સ્વને તો જાણે છે પણ હારે હારે પરને પણ જાણે છે એમ. એમાં છે આવે ને એમાં પ્રમાણમાં તો નિષેધ ન કરી શકે. નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહારરૂપ ક્રિયાને રોકી શકતો નથી, શુભ ભાવની ક્રિયાને રોકી શકતો નથી, અને શુભ ભાવને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન આત્મજ્ઞાન શુભ ભાવને જાણતું નથી એ ધ્યાન રાખજો. આત્માનું જ્ઞાન શુભ ભાવને જાણતું નથી પણ ઇન્દ્રિય જ્ઞાન શુભાશુભને જાણે છે. ભાવ ઇન્દ્રિય વ્યવહારરૂપ ક્રિયાને રોકી શકતો નથી પ્રમાણ. તેથી પ્રમાણ આત્માને જ્ઞાનાનુભૂતિમાં સ્થાપિત કરવાને અસમર્થ છે. વ્યવહારનો નિષેધ કરી શકતો નથી એટલે પ્રમાણ જ્ઞાનના પક્ષવાળાને પ્રમાણ જ્ઞાનના પક્ષવાળો તો સમ્યકની સન્મુખ નથી. શાંતિથી સાંભળજો, આ તો વસ્તુની સ્થિતિ છે. કોઈની ટીકા કરવાનો તો ગુરુદેવે પ્રથમથી આપણે ના પાડી છે, ટીકાનો કોઈનો સવાલ નથી. પણ અજ્ઞાન દૂર કરવા માટે જરા કડવો શબ્દો પણ આકરા શબ્દો પણ કહેવાતો પડે. એ છે નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહારરૂપ ક્રિયાને રોકી શકતો નથી. તેથી પ્રમાણ આત્માને સમ્યક દર્શન થવામાં હેતુ બનતું નથી, કારણ બનતું નથી. કેમ કે હું પરને જાણતો નથી એને જીભ જ ઉપડે નહીં કે જ્ઞાન પરને ન જાણે. અરે તું જેને જ્ઞાન કહે છે જ્ઞાન જ નથી, તું જેને જ્ઞાન માની બેઠો છો ઇન્દ્રિય જ્ઞાનને એ તો જ્ઞાન જ નથી. એટલે ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કરાવે છે. જ્ઞાનનો નિષેધ કોણ કરાવે? જ્ઞાન તો પ્રગટ થાય છે ઉલટું. તેથી પ્રમાણ આત્માને જ્ઞાનાનુભૂતિમાં સ્થાપિત કરવાને અસમર્થ છે. પરંતુ નિશ્ચય નહીં, જોજો હવે. પ્રમાણ અસમર્થ છે આત્માના અનુભવ માટે, સાધન નથી. પરંતુ નિશ્ચય નહીં, એકત્વની સમીપે લાવીને એકત્વ વિભક્ત આત્માને હું કહીશ. કહ્યું છે ને ગુરુદેવ, તો પ્રમત્ત અપ્રમત્તથી વિભક્ત નામ જુદો ભગવાન આત્મા જ નાયક છે. એવો એકરૂપ સ્વભાવ પોતાનો આત્મા, એની એકત્વની સમીપે લાવીને, હજી નિશ્ચય નહીં, વિકલ્પાત્મક છે, હજી નિર્વિકલ્પ અનુભવ થયો નથી, થવાની તૈયારી પણ છે, થઈ પણ જશે. પરંતુ નિશ્ચય નહીં, એકત્વની સમીપે લાવીને, હો નજીક લાવે છે, વ્યવહાર નહીં, આત્માથી દૂર ભગાડે છે. અને નિશ્ચય નહીં, આત્માની સમીપે લાવે છે. આહા, કાલના વ્યાખ્યાનમાં ગુરુદેવે એક વાક્ય કહ્યું હતું. સવારે વ્યાખ્યાન ચાલે છે ટેપ, એમાં નિયમસારમાં ગુરુદેવે એક અપૂર્વ વાત એવી કરી કે વ્યવહાર નહીંનો જે પ્રશંસા કરે છે, વ્યવહાર નહીંની જે પ્રશંસા કરે છે અને નિશ્ચય નહીંની જે નિંદા કરે છે, એ મનુષ્ય પશુ સમાન છે. આવું વાક્ય બોલ્યા હતા એક ભાઈએ, મને આવીને કહ્યું અને ટેપમાં છે, ફરીથી જેને સાંભળવું હોય. ગુરુદેવ બોલ્યા છે એ જ કહું છું. વ્યવહાર નહીંની પ્રશંસા કરે છે અને નિશ્ચય નહીંની નિંદા કરે છે, નિંદા પ્રશંસા, એ મનુષ્ય પશુ સમાન છે. પરંતુ નિશ્ચયની એકત્વની સમીપે, નજીક, હજી અનુભવ નથી થયો, નજીક આવી ગયો. લાવીને આત્મામાં જ્ઞાન ચેતનાને સ્થાપિત કરીને અજ્ઞાન ચેતનાનો વ્યય થાય ને જ્ઞાન ચેતનાની ઉત્પત્તિ થાય, સ્થાપિત કરીને પરમાનંદ ઉત્પન્ન કરી, આ પરમ આનંદ, આત્મિક આનંદ, આ નિશ્ચય નહીંની શક્તિ જો. પ્રમાણમાંથી નિશ્ચય કાઢ્યું, એ પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. આ લોકો પ્રમાણમાં અટકી ગયા, સ્વપર પ્રકાશક. પરંતુ નિશ્ચય નહીં, એકત્વને સમીપે લાવી આત્મામાં જ્ઞાન ચેતનાને સ્થાપિત કરી પરમાનંદ ઉત્પન્ન કરી વિતરાગ બનાવી પોતે ચાલી જાય છે. પછી નિશ્ચયનો વિકલ્પ રહેતો નથી. નિર્વિકલ્પ ધ્યાનના કાળે નિશ્ચયનો વિકલ્પ રહેતો નથી. પ્રમાણનો વિકલ્પ પેલો ગયો, નિષેધ કરતા વ્યવહારનો વિકલ્પ ગયો, પછી વિધિનો વિકલ્પ આવ્યો નિશ્ચયનો, કે હું એક છું, શુદ્ધ છું, અભેદ છું, સામાન્ય છું, ટંકોત્તીર્ણ છું, વગેરે જેવું સ્વરૂપ છે એવું નિશ્ચયને બતાવે છે. ટોડમલ સાહેબે કહ્યું છે કે જીનાગમમાં જેટલું નિશ્ચયને કથન આવે, જેને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરજે, અને વ્યવહારને એનું જેટલું નિરૂપણ આવે, તેના સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડજે. આ સ્વપર પ્રકાશક વ્યવહારનું કથન છે. બે આવ્યા ને સ ને પર, પ્રમાણ થયું તો પ્રમાણ જેનું લક્ષણ એ વ્યવહાર થઈ ગયો. અને આ રીતે આત્માને પક્ષાતિક્રાંત કરી દે છે, એટલે કે નહીં પક્ષથી પાર કરી દે છે, વિકલ્પ છૂટી જાય છે. હું શુદ્ધ છું, એક છું, અભેદ છું, એ છેલ્લો વિકલ્પ ભૂયો જાય છે. ત્યારે એને અતિન્દ્રિય જ્ઞાનની પ્રગટતા થાય છે અને આત્મદર્શન થાય છે, સમ્યક દર્શન થાય છે. એની સાથે અતિન્દ્રિય આનંદ પણ એને આવે છે, ભવનો અંત પણ આવી ગયો એની જીવને. આ કારણથી પૂજ્યતમ છે, નિશ્ચય નહીં પૂજ્યતમ છે. હવે એક વિષય આમાં બહુ સારો આવ્યો છે, છેલ્લી લીટી છે, વાંચું છું તમારી પાસે. સમયસારમાં અપ્રતિબુદ્ધને સમજાવવા માટે આચાર્ય ભગવાને એવું કથન કર્યું કે વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક છે, વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક છે, તો પણ વ્યવહાર નહીં અનુસરવા યોગ્ય નથી, એટલું વાક્ય છે સમયસારમાં. ત્યારે દેવસેન આચાર્ય ભગવાને શું કહ્યું એ કહું. એટલા માટે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક હોવાથી, નિશ્ચય નહીં પરમાર્થનો હજી પ્રતિપાદક હોવાથી ભૂતાર્થ પણ છે, એના અવલંબનથી આત્મા સમ્યક દ્રષ્ટિ થાય છે. બોલા કે બે ભાવલિંગ સંત એક એકદમ સ્થૂળ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ હતો અનાદિથી, એને સમજાવવા માટે વ્યવહારથી સમજાવે, બીજો ઉપાય નહીં. સ્થૂળ વ્યવહાર, પછી સૂક્ષ્મ વ્યવહાર, સદભૂત વ્યવહાર, બધું વ્યવહારથી સમજાવે. આ તો કે છે કે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક નથી, કેમ કે વ્યવહાર નહીં જેવું પ્રતિપાદન કરે છે એવું આત્માનું સ્વરૂપ નથી. ન લખું પણ એ વ્યવહાર નહીં અનુસરવાયોગ નથી એમ કહ્યું. ત્યાં વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક છે પણ અનુસરવા યોગ્ય નથી, બરાબર. હવે વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક છે એટલે એણે શું કહ્યું કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એવો જે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે રાગ તે આત્મા એ વ્યવહાર નથી. એ પરમાર્થને ક્યાંથી બતાવે? એ તો જડ અચેતન છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે એટલે જે જાણે તે આત્માને દેખે તે આત્મા, એટલો વ્યવહાર છે ત્યાં પરમાર્થનો બતાવનાર. આયા કે છે કે જ્ઞાયક તે આત્મા, નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે, ભેદ કાઢી નાખ્યો એને. સીધી અભેદની વાત કરી આ. હા, તો દ્રવ્યનો યોગ છે, સૂક્ષ્મ બોધનો અભિલાષી હોય એને માલ ઘણો મળે એવું છે. હવે 558 ગાથા એક છે પંચાધ્યાયની, આના સ્ટીકર પણ છપાવવાના છે. આ 558 પંચાધ્યાયની ગાથા છે. આ જાણે તાલપત્રનું પાનું હોય ને એવું બનાવ્યું. આ ખુલ્લું છે આમ બધું. જ્ઞાન અર્થ કરું છું, 558 ગાથા છે ઉપર. અર્થ વિકલ્પો જ્ઞાનમ ભવતી તદેકમ ઈચ્છે શ્લોક, એનો અર્થ કરું છું કે જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે જેમાં સ્વ પરનો પ્રતિભાસ થાય, સ્વપરને જાણે એમ નહીં. જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે, અર્થાત જ્ઞાન સ્વ પર પદાર્થને વિષય કરે છે. તેથી જ્ઞાન સામાન્ય પ્રયોગશાળા જ્ઞાન એક જ છે, જ્ઞાનનો પર્યાય તો એક જ છે. એમાં સ્વ પરનો પ્રતિભાસ, બેના પ્રતિભાસ થાય છે તો પણ જ્ઞાન તો એક જ છે, જ્ઞાન બે નથી. પરનો પ્રતિભાસ થાય જ્ઞાન જુદું ને સ્વનો પ્રતિભાસ થાય જ્ઞાન જુદું એમ નથી. એક જ જ્ઞાનની પર્યાયમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે, જેમ દર્પણમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે તેમ દર્પણમાં પર પદાર્થનો પ્રતિભાસ થાય છે, છતાં દર્પણમાં એ પદાર્થ આવતા નથી. અને એમાં એનું દળ પણ પ્રતિભાસે છે, એટલે સ્વપ્નનો એને પ્રતિભાસ થાય છે દર્પણમાં. એવી રીતે જ્ઞાનની એક સમયની પર્યાય જરા ઊંડી ઝીણી વાત છે, આસ્તે આસ્તે લઈએ આપણે. જ્ઞાન સામાન્યની અપેક્ષા એક જ્ઞાન એક જ છે, આના ચાર શાસ્ત્રના આધાર પણ હમણાં આપણે જોશું. કેમ કે વિકલ્પાત્મક પણ બધા જ્ઞાનોમાં છે, આઠે જ્ઞાનમાં ત્રણ કુજ્ઞાન અને પાંચ સમજ્ઞાન, આઠ પ્રકારના જ્ઞાન થાય છે. એ આઠે પ્રકારના જ્ઞાનોમાં આ સ્વ પરનો પ્રતિભાસ થાય છે. પરંતુ વિશેષ વિશેષ વિષયોની અપેક્ષાએ તે જ જ્ઞાનના એક જ જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. જ્ઞાન તો એક પ્રકારે ઉદય થાય છે, ઉત્પન્ન થાય છે. સમ્ય જ્ઞાન ને મિથ્યા જ્ઞાન ઉત્પન્ન થતું નથી, જ્ઞાન ઉત્પન્ન થાય છે, ઉપયોગ પ્રગટ થાય છે, લક્ષણ પ્રગટ થાય છે. હવે એ ઉપયોગ લક્ષણ છે, એ જો જ્ઞાયકને વિષય કરે તો સમ્ય જ્ઞાન છે, અને જો પરને સન્મુખ થઈને પરને જાણવા જાય તો મિથ્યા જ્ઞાન છે. એમ કે છે જ્ઞાનના બે ભેદ થઈ જાય છે, સમ્ય જ્ઞાન અને મિથ્યા જ્ઞાન. હવે આના આધાર હું આપું છું, ચાર શાસ્ત્રોમાં છે, એમ તો ઘણા શાસ્ત્રોમાં છે પણ થોડા આધાર લઈ લઈ. પ્રવર્તન સાર ગાથા 124, સમય સાર ગાથા 2, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા 1, પંચાધ્યાયી ભાગ 1 ગાથા 541, જે અર્થવિકલ્પ જ્ઞાન પ્રમાણમાં આપણે વાંચવી, એમ ચાર જગ્યાએ આ છે. અને એમાં સ્પષ્ટ શબ્દોમાં છે કે સ્વપર પદાર્થોને જાણે છે એમ નહીં, પણ સ્વપર પદાર્થનું અવભાસન થાય છે, પ્રતિભાસન થાય છે, ઝલકે છે. સ્વ અને પર બે પદાર્થો જ્ઞાનમાં, બધાના જ્ઞાનમાં અત્યારે આ સમયે પણ અનંતા જીવો પોતાના આત્મા સિવાય અનંતા જીવો, એક એક જીવ એના ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળના પર્યાયો સહિત એક જીવ, એવા અનંતા જીવો જ્ઞાનમાં પ્રતિભાસે છે અત્યારે બધાને. એમ એક પરમાણુનું ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિતનું પરમાણુ દ્રવ્ય, એવા અનંતાનંદ પરમાણુ અત્યારે પ્રતિભાસે છે જ્ઞાનમાં. જ્ઞાનીને જાણે છે એમ નહીં, પ્રતિભાસે છે. એવી રીતે પોતાનો આત્મા પણ ભૂતકાળની પર્યાય ગઈ, વર્તમાનમાં છે, અને ભવિષ્યકાળે જે પર્યાયો થશે તે અતીત અનાગત ને વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિતનો પોતાનો આત્મા પણ વર્તમાન જ્ઞાનમાં એ પ્રતિભાસે છે. શું આ જ્ઞાનની તાકાત? પ્રતિભાસે છે. હવે પ્રતિભાસે છે એનો આવિર્ભાવ થાય છે એટલે આત્મા કરતા નથી, પ્રતિભાસ થાય છે એટલે ક્રમબદ્ધ પર્યાય આવી ગઈ. એમાં એવો પાઠ છે કે જેટલા આકારો અત્યારે પ્રતિભાસે છે, પછી એ આકારોમાં વધઘટ થાય કે નહીં કે બિલકુલ ન થાય, અપૂર્વ છે જૈન દર્શન. આ સર્વજ્ઞ ભગવાન સિવાય, આ હા તીર્થંકર પરમાત્મા સિવાય આ કોઈ કહી શકે નહીં. અને કે છે એવું સ્વરૂપ પોતાને અવભાસે છે, વિચાર કરે તો, વિચાર ન કરે તો જુદી વાત છે, એમને ચાલ્યો જાય. હવે જે કાળે જે દ્રવ્યની જે ક્ષેત્રે જે પર્યાય થવાની છે ભવિષ્યમાં, એ અત્યારે પ્રતિભાસે છે અહીંયા. અને એ કેવડી ભગવાન જયારે નિગોદમાં હતા, એનો આત્મા પેલા તો નિગોદમાંથી બહાર આવે છે ને, ત્યારે એને પ્રતિભાસ થઈ ગયેલો હતો. કેવળ જ્ઞાન થાય છે માટે પ્રતિભાસ થાય છે એમ છે નહીં, શાંતિથી સાંભળજો. પ્રતિભાસના આવિર્ભાવનો વિષય સૂક્ષ્મ છે કે ત્રણ કાળના પદાર્થો દ્રવ્યગુણ પર્યાય સહિત જે પ્રતિભાસા હતા એને કેવળ જ્ઞાન થયું જ્યારે ત્યારે પ્રત્યક્ષ આવિર્ભાવ થઈ ગયો. એને જૈણું પદાર્થને જાણ્યું નથી, જ્ઞાયાકાર જ્ઞાનને જાણ્યું છે. એને સમસ્ત જ્ઞાયાકારો જ્ઞાનથી અભિન્ન હોવાને કારણે જ્ઞાન આત્માને જાણે છે. જ્ઞાયાકારો અભિન્ન છે, જ્ઞેય અભિન્ન નથી. જ્ઞાયાકાર જ્ઞાન એ તો જ્ઞાનની પર્યાય છે. રાગ તો આત્મામાં થતો જ નથી, એ તો જ્ઞાયક ભાવમાં હોય જ નહીં. પણ રાગને જાણનારું જ્ઞાન તે જ્ઞાન નથી. રાગ જેમાં પ્રતિભાસે છે એ જ્ઞાન આત્માનું છે કે જે આત્માને જાણે છે. આ જમણો હાથ છે એમ જે જ્ઞાન જાણે કે આ જમણો હાથ છે, એ જમણા હાથને જાણનારું જે જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન નથી. રૂપ રસ ગંધને ના પ્રતિભાસો થાય છે, પણ એને જાણનારું જે જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવિન્દ્રિય છે,
જ્ઞાન જ નથી.
જ્ઞાન ક્યાં છે? હા, એટલે એનો અર્થ એમ થયો કે જ્ઞાન પરને જાણતો પછી આસ્તે 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 ઘરમાં જવાનું છે. ઓ
બરાબર,
આસ્તે આસ્તે આ વિશે શું કામ લીધો છે આપણે ઘરમાં જવા માટે ને? હા, ઘરને ભૂલી ગયો છે ને. હા, એ જ્ઞાનનો વિષય એકલો આત્મા છે ભાઈ, જ્ઞાનનો વિષય પર છે જ નહીં. ભૂતકાળમાં આત્માના જ્ઞાને પરને જાણ્યું નથી, વર્તમાનમાં આત્માનું જ્ઞાન પરને જાણતું નથી. જ્યાં સુધી મોક્ષ નહીં થાય ત્યાં સુધી ગ્રસ્ત અવસ્થામાં કે છદ્મસ્થ અવસ્થામાં રહેશે ત્યાં સુધી આત્માનું જ્ઞાન પરને નહીં જાણે. હા, કે ભૂતકાળમાં પદાર્થને જાણ્યું એ જ્ઞાન કોનું? કે ઇન્દ્રિય જ્ઞાન, આત્માનું જ્ઞાન. આત્માનું જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન બે તદ્દન ભિન્ન ભિન્ન છે. વિનાયક થી તો ભિન્ન છે આ ઇન્દ્રિય જ્ઞાન, સર્વથા ભિન્ન. હજી તો રાગ સર્વથા ભિન્નમાં પતિનો ઉતરે છે. ઇન્દ્રિય જ્ઞાન અત્યંત ભિન્ન છે. આ બધા શાસ્ત્રોમાં છે, એકત્રિકાતામાં છે, અભ્યાસ થઈને વધારે મજા આવે. ભાવ ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિયના વિષયો ને દ્રવ્ય ઇન્દ્રિય ત્રણેય, હા, એ ભગવાન પરમાત્માથી જ્ઞાનમય આત્માથી અતિન્દ્રિય જ્ઞાનમય આત્માથી ત્રિકાળ ભિન્ન છે. એ રાગનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન છે, તે જ જ્ઞાન છે. પરને પ્રસિદ્ધ કરે છે એ આત્માનું જ્ઞાન નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. છે પાછા સુધારો થતો જાય છે એમ જરા ધીમે ધીમે કલાક આપણે કલેશું. જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયક ગણાય છે. જ્યારે રાગનો પ્રતિભાસ થાય છે તો જ્ઞાયાકાર અવસ્થામાં આવે. આપણે મૂળ વાત ઉપર લઈ કે જ્યારે રાગનો પ્રતિભાસ થાય છે ત્યારે જો જીવને એમ લાગે કે આ રાગને હું જાણું છું તો બહિર્મુખ જ્ઞાન સંસારમાં વયો ગયો, બંધ માર્ગમાં ગયો. કરું છું તો બંધ માર્ગમાં છે જ, એ તો હવે આપણે રહેવા ગયો અત્યારે, એ તો બહુ દૂર થઈ ગયું. કરતા તો છે જ ને આત્મા, અકર્તા છે. એટલે કરતાની વાત શું કરવી હવે? કરતા બુદ્ધિ તો જેની ગઈ છે એને જ્ઞાતા બુદ્ધિ જશે. કરતા બુદ્ધિ જેની હશે એને પરની જ્ઞાતા બુદ્ધિ નહીં જાય. સમયે સમયે જ્ઞાન જાણે છે આત્માને, બાળગોપાલ સૌને ભગવાન આત્મા જણાય છે, માનતો નથી, સ્વીકારતો નથી, મને પર જણાય છે, આમ આમ કરે છે, બાવળો થઈ ગયો છે, આહા કઈ આત્મા નહીં આવે. ગણેશ ટીકાકાર કહે છે કે સંસારી જીવ પૂદગલ ધર્મ અધર્મ આકાશને કાળ, એનામાં જ્ઞાન નથી ને એનામાં સુખ પણ નથી, અને એને જાણનારને જ્ઞાન પણ નહીં થાય ને સુખ પણ નહીં થાય, ફાફા ગમે એટલા મારે. પછી કહે છે કે આત્મામાં જ્ઞાન પણ છે, આત્મામાં સુખ પણ છે, એને જાણનારને, એને જે જાણે છે એને જ્ઞાન પણ પ્રગટ થાય છે અને સુખ પણ પ્રગટ થાય છે. આ રીતે ઘણી ઘણી તાત્વિક વાતો ગુરુદેવના પ્રતાપે ઘણી ઘણી તાત્વિક વાતો બહાર આવી ગઈ છે, પણ પ્રયત્ન તો પોતે એકલા હાથે કરવાનો છે. કોઈ એમાં મદદ કરી શકે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણામને ફેરવી શકે એવું તો વસ્તુમાં છે નહીં. માટે જ્યારે રાગ જ્ઞાનમાં પ્રતિભાસે છે ત્યારે આત્માનું જ્ઞાન રાગને જાણતું નથી, રાગને કરતું તો નથી પરાગને જાણતું નથી, અને દુઃખ જ્યારે પ્રતિભાસે છે ત્યારે એ દુઃખને જાણનારું જે જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આ શાસ્ત્રને જાણનારું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. જ્ઞાન તો એનું નામ કહેવાય કે જેનું હોય એને જાણીને પ્રસિદ્ધ કરે, એનું નામ સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. આત્માને છોડીને પરને પ્રસિદ્ધ કર્યા કરે ચોવીસે કલાક ઇન્દ્રિય જ્ઞાન વડે, એ જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન છે અર્થાત અજ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન કહો કે અજ્ઞાન કહો, જેમ રાગ બંધનું કારણ છે એમ ઇન્દ્રિય જ્ઞાન પણ બંધનું કારણ છે. પરસત્તા ઓલમશીલ ગણધર ભગવાનનું જ્ઞાન પણ એને પણ ગુરુદેવે કહ્યું ને એ બંધનું કારણ છે. એક અબંધનું કારણ તો પોતાનો શુદ્ધ આત્માને એને આશરે થયેલા આત્માનો જે અનુભવ થાય ત્યાંથી મોક્ષનો માર્ગ શરૂ થાય છે. બાકી ધર્મની કોઈ ક્રિયા નથી આત્માનો અનુભવ સિવાય. લાખ ઉપાય કરશે, જ્યારે પણ કરશે ત્યારે એને આત્માનો અનુભવ કરવો પડશે, દુઃખને ટાળવું હશે ત્યારે અને સુખની પ્રગટતા કરવી હશે ત્યારે એને પોતાના નિજ આત્માને અવલંબન લઈ અને એને જાણી એનું સંધાન કરી એમાં એકાગ્ર કરવાનો અભ્યાસ કરવો જોઈએ. વાત પ્રયત્ન થશે થઈ ગયો.